समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए। એમાં કર્તા કર્મ અધિકારમાં 144 ગાથા પૂરી કરી એ પછી કળશ ચાલે છે એમાં આપણે કળશ 95મો કરી રહ્યા છીએ। કળશ 95ના શ્લોકાર્થ અને ભાવાર્થ કર્યા છે, એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ 95મા કળશ ઉપર એમના પ્રવચનમાં જે વાત કરી છે એના અંશ આપણે લઈશું। 95મા કળશમાં એ વાત આવી કે વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે, બીજા કોઈ કર્તા કર્મ નથી। વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે। કર્તા કોણ છે? વિકલ્પ કરે છે તે। આ બધા કામ કરે જગતના એને કેમ કરતા નહીં કહ્યો અને વિકલ્પ કરનારને કરતા કહ્યો, એવું કેમ કર્યું હશે? આપણે ગઈ વખતે વાત કરી હતી એના પછી આપ સૌએ વિચાર તો કર્યો હશે, કોઈને એવો વિચાર આવ્યો કે આ જગતના બધા કામ કરે એને કરતા નહીં કહેતા આચાર્ય ભગવાને વિકલ્પ કરનારને કરતા કહ્યું? અને એટલું જ નહીં, વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે એટલે બીજો કોઈ કરતા નથી। એનો અર્થ એ થયો કે આત્મા તો કંઈ કરી શકતો નથી, જગતના કાર્યો, પરના કાર્યો, પરદ્રવ્યના કાર્યો આત્મા કરી શકતો જ નથી। આ ઓફિસ જવું ને રસોઈ કરવી ને કાર ચલાવવી ને ફોન કરવો અને સલાહ આપવી અને એરેન્જમેન્ટ કરવી, આ બધા કામો આત્મા કરી શકતો નથી। આત્માનું એ કાર્ય તો છે જ નહીં, પણ એવું કરતો દેખાય છે ત્યારે પણ એ પૂતગળના કાર્યો થઈ રહ્યા છે અને અજ્ઞાન અવસ્થામાં આત્મા માત્ર એવા વિકલ્પ કરે છે। આત્મા અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવનો કરતા થાય છે, રાગ દ્વેષનો કરતા થાય છે, આ વાત કૃપાળુદેવે પણ કરી છે। એટલે એ અજ્ઞાન અવસ્થામાં રાગ અને દ્વેષનો કરતા થયો એટલે શું? એટલે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને સ્વભાવ ભાવને છોડીને પરનું લક્ષ્ય કરે છે ત્યારે એને શુભ કે અશુભ ભાવ થાય છે, એને રાગ કે દ્વેષના ભાવ થાય છે, એને એ વખતે જે ભાવ થાય છે એ સાથે રહેલો જે વિકલ્પ, એ વિકલ્પ દ્વારા એમ અહીંયા જણાવ્યું કે એ વિકલ્પનો કરતા છે। એ ભાવ થાય છે ત્યારે એ વિકલ્પનો કરતા છે એટલે ખરેખર એ કંઈ કામ કરે છે એનો કરતા થતો નથી, માત્ર એવા વિકલ્પ કરે છે ને વિકલ્પ સાથે એને એવા ભાવ છે, એવા ભાવ છે તો એને કારણે એને ભાવ બંધ પડે છે અને એના નિમિત્તે પેલા જડ કર્મ પણ બંધાય છે। આ બધું આપણે કર્તા કર્મ અધિકારમાં કરી ગયા છીએ અને અહીંયા આ બધું આ શ્લોકમાં સમાઈ જાય છે। માત્ર એટલો વિચાર કરીએ કે વિકલ્પ કરી શકે આત્મા અને એનો કરતા થાય એટલે એ વિકલ્પ કરનારો જે છે એ કરતા છે એમ અહીંયા કહ્યું છે અને એનું કાર્ય વિકલ્પ છે, એનું કાર્ય વિકલ્પ છે, એટલે એમ એને કરતા કર્મ પણું છે. હવે આત્મા તો ખરેખર કરતા છે જ નહીં, આત્મા તો અકર્તા છે. આત્માને ક્યાં કરતા પણું છે? આત્માનું કાર્ય શું હોય? આત્માનું કઈ કાર્ય નથી, આત્મા માત્ર જ્ઞાન ક્રિયા કરે, પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ચૈતન્યનો એ કરતા છે, અને ચેતનપણું એ જ એનું કાર્ય છે. ચેતનપણે પરિણમવું એ જ એનું કાર્ય છે, બીજું શું કાર્ય છે? એટલે એનું કર્મ તો જ્ઞાન છે. એટલે અહીંયા એમ કહ્યું કે એવો કરતા કર્મ સંબંધ ત્યારે જ કહેવાય કે એ વિકલ્પ કરતો હોય, અને એ વિકલ્પ કરનારો કરતા કહેવાય, અને વિકલ્પ જ એ એનું કર્મ કહેવાય. બીજા કોઈ કરતા કર્મ નથી. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ હોય છે, અને આવું કરતા કર્મ પણ એનું ક્યારેય જતું નથી. એટલે કે એ કરતા જ રહી જાય છે. જે વિકલ્પ સહિત છે એ કરતા છે, એટલે વિકલ્પ સહિત છે તો એ કરતા થયો. પણ આત્મા ખરેખર શુદ્ધ આત્મા તો કરતા નથી. એટલે એનો અર્થ એ થયો કે આ અજ્ઞાની આત્મા એ વિકલ્પનો કરતા છે, એ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જ રહી જાય છે જ્યાં સુધી એને એવું કરતા પણ છે, અને એવા વિકલ્પોનો એ કરતા થાય છે. વિકલ્પ એનું કાર્ય છે, એનું કર્મ છે. ત્યાં સુધી એ અકર્તા થતો નથી, અને અકર્તા ભાવ નથી ત્યાં સુધી એ આ સ્વરૂપમાં જતો પણ નથી. અકર્તા ભાવ અને ભેદ જ્ઞાન, એ બે વસ્તુ તો મુખ્ય છે સ્વરૂપની પ્રાપ્તિમાં. આ પહેલા હોવું જરૂરી છે. એટલે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે, અને જ્યાં સુધી કરતા કર્મ ભાવ છે ત્યાં સુધી જીવ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતો નથી. વિકલ્પનો અભાવ થાય ત્યારે કરતા કર્મ ભાવનો પણ અભાવ થાય છે. હવે આના ઉપર આપણે પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો પાના નંબર 373, ત્યાં કળશ 95 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં શરૂઆતમાં જ એક સાથે કેટલી બધી વાત કરી દીધી જે કરતા કર્મ અધિકારમાં આપણે સમજ્યા છીએ, એટલે એ વાતને લઈએ. ગુરુદેવ અહીંયા શરૂઆતમાં જ કહે છે કે વિકલ્પ કહ પરમ કરતા. કેમ કે આ શ્લોકની અંદર બે વાત હતી. એક વાત એ હતી કે વિકલ્પ કહ પરમ કરતા, અને બીજી વાત એ હતી કે વિકલ્પ કેવલમ કર્મ. એટલે પહેલી વાતમાં એમ કે વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે, અને બીજી વાતમાં વિકલ્પ જ કેવળ કર્મ છે. વિકલ્પ કરનાર કરતા, વિકલ્પ એનું કાર્ય અથવા કર્મ. તો અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ વિકલ્પ એટલે જે રાગ ઉત્પન્ન થાય છે તેનો કરનાર જ કેવળ કરતા છે. જો વિકલ્પની સાથે એને જે ભાવ હોય છે એ શુભ કે અશુભ ભાવ હોય, રાગ કે દ્વેષના ભાવ હોય, અહીંયા ધર્મમાં કંઈક પ્રયત્ન કરતો હોય, ધર્મ માર્ગે પ્રવર્તવા માટેનો પ્રયત્ન કરતો હોય, તો એને મોટે ભાગે શુભ રાગ હોય. એટલે અહીંયા દ્વેષની વાત નથી કરી, પણ એમાં સમજી લેવાનું કે એ પણ આવી જ જાય. કંઈ દ્વેષ કઈ સારી વસ્તુ તો હોય જ નહીં ને, પણ રાગ કયું એટલે એમાં શુભ ભાવ કે અશુભ ભાવ બંને હોય. તો ગુરુદેવ સમજાવે છે કે વિકલ્પ એટલે જે રાગ ઉત્પન્ન થાય છે તેનો કરનાર જ કેવળ કરતા છે. રાગ ઉત્પન્ન થવો એટલે રાગ સાથે વિકલ્પ હોય કે એમને રાગ હોય? કોઈક પ્રત્યેનો રાગ થયો, કોઈના પણ પ્રત્યે રાગ થયો, તો એ રાગમાં શું હોય? રાગમાં વિકલ્પ હોય. પેલા તો એ વાતને પકડો, સમજવાની વાત અહીંયાથી જ છે. તમને એમ થયું કે આ પ્રતિમા સુંદર છે, આપણે તો ઉપરથી વાત લઈએ, નાની હલકી વાતમાં નથી પડવું આપણે. આ પ્રતિમા સુંદર છે એમ જ્યારે લાગે તો એ પણ શું છે? એ શુભરાગ છે, પ્રતિમા તરફનો તમારો શુભરાગ છે. એ વિકલ્પ છે. એમાં રહેલો જે વિકલ્પ છે એ શુભરાગ સાથે રહેલો વિકલ્પ છે એની અહીંયા વાત કરી છે કે એ વિકલ્પ તમને થયો છે, તમે વિકલ્પના કરતા છો અને એ વખતે એ ભાવ સાથે તમે બહારમાં છો, તમારા આત્મામાં નથી. એટલે વિકલ્પ એટલે જે રાગ ઉત્પન્ન થાય છે તેનો કરનાર જ કેવળ કરતા છે, બીજો કોઈ કરતા નથી. પોતાને વિકલ્પનો કરતા માને તે મિથ્યા દ્રષ્ટિ જીવ જ વિકલ્પનો કેવળ કરતા છે. પોતાને વિકલ્પનો કરતા કઈ રીતે માને છે એને તો ખબર પણ નથી, એને તો વિકલ્પ શબ્દ પણ ના આવડતો હોય, છતાંય એ ભાવ કેવા કરે છે. એ ભાવને તમારે માપવા હોય તો તમે કઈ રીતે માપી શકો, એના વિકલ્પ દ્વારા. એટલે એમાં શું વાત કરી રહ્યો છે, કોની વાત ચાલી રહી છે, તો કે પરની વાત ચાલી રહી છે. સ્વની તો વાત અંદરમાં જાય તો પછી કોઈ વિકલ્પ હોતો જ નથી, અંદરમાં જાય ત્યારે ક્યાં વિકલ્પ હોય. એટલે બહારમાં એના જે ભાવ છે, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ વિકલ્પ સહિત જ હોય, વિકલ્પ વિનાના ક્યાંથી હોય. સંઘની પચેન્દ્રિય છે એને જે શુભ કે અશુભ ભાવ આવે છે તો વિકલ્પ સહિત જ છે, અને એ વિકલ્પનો એ કરતા થાય છે કે એ મારા ભાવ છે અથવા તો એ વિકલ્પ મારો છે અથવા તો એમ હું કહું છું, એમ હું માનું છું, એવી ઊંધી માન્યતા સહિત છે એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. બીજો કોઈ કરતા નથી, એ વિકલ્પ કરનારો છે, એક કરતા છે. પોતાને વિકલ્પનો કરતા માને તે મિથ્યા દ્રષ્ટિ જીવ જ વિકલ્પનો કેવળ કરતા છે. અને વિકલ્પનો ભેદ કરી ભેદ જ્ઞાન કરનાર, જાણનાર જ્ઞાની એ જ્ઞાતા છે, એ ધર્મી છે, એ રાગના કરતા થતા નથી. એ રાગને માત્ર જાણે છે, રાગ આવ્યો છે તો પણ એને જાણે છે એવા જ્ઞાતા થાય છે એ ધર્મી છે. રાગનો કરતા થાય તે કેવળ કરતા છે. જો આખી વાત ગુરુદેવે જે સમજાવી છે એ પ્રયોજનભૂત વાત સમજાવી છે, આમાંથી આ કળશમાંથી આપણે શું સમજવાનું છે એ વાત સમજાવી છે. એ ભાવ અંદરમાં ભર્યો છે જે એ ગુરુદેવે શ્લોકમાંથી બહાર કાઢ્યો છે. આપણે જે કર્યો શબ્દાર્થ કર્યો એ બધું બરાબર છે, શ્લોકાર્થ કર્યો એ બરાબર છે, પણ છેવટે પ્રયોજનભૂત વાત શું છે, તો કે રાગનો જે કરતા થાય તે જ કેવળ કરતા છે, એ જ્ઞાતા નથી. રાગનો કરતા થાય એ જ્ઞાતા નથી રહેતો. રાગ મારો છે, આ હું કરું છું, આ મને સારું લાગે છે, ત્યાં જ્ઞાતાપણું ક્યાં રહ્યું? જ્ઞાતાપણું તો એને કહ્યું છે, જ્ઞાતા દ્રષ્ટાપણું તો એને કહ્યું છે કે જે સાક્ષી ભાવ છે, માત્ર એને જાણે છે, એની સાથે જોડાતો નથી, એની રૂચિ કરતો નથી, એના મૂલ્યાંકનો કરતો નથી, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી. એટલે રાગનો જે કરતા થાય તે કેવળ કરતા છે, જ્ઞાતા નથી. જો કૌંસમાં પાછું મૂક્યું છે, શરીર મન વાણી ઇત્યાદિ પરનો કરતા તો આત્મા છે જ નહીં, એ તો વાત જ બાજુ પર મૂકી દો, કેમ કે એ તો બધા પરદ્રવ્ય. ઉદ્ગળ શરીર મન વાણી જે સૌથી નજીકમાં છે તે કોનું શરીર? કોનું શરીર? હજી ઘણા લોકો બોલશે પોતાનું. હવે આ સ્ટેજે તો થઈ જવું જોઈએ કે આ આત્મા જેની સાથે રહ્યો છે એ શરીર, હવે એમ આવવું જોઈએ. પોતાનું ક્યાંથી છે? શરીર એનું છે, એનું હોય તો એ લઈને જાય, મૂકીને સુકરા જાય. લઈને જવાનો છે કે મૂકીને જવાનો છે? ગમે તે તો એટલું બધું ગમે છે કે એની ટાપ ટીપ કરે, એને બરાબર રાખે, નવડાવે, દોડાવે, એને ચાલવા લઈ જાય, એને જોગિંગ કરાવવા લઈ જાય, એક્સરસાઇઝ કરાવવાય લઈ જાય, કેમ કે એ પછી પાછો એને જોડે લઈ જવાનો છે ને, એટલે સાથે લઈ જવાનો હશે પછી, એટલી શરીરની કાળજી કરે. એટલે પછી શરીર મારું છે મારું છે એ જ ભાવ રહે ને, બીજો ક્યાંથી ભાવ આવે. ને પાછા કે અમને હજી કેમ રમેશભાઈ આ ભાવ આવતા નથી, બસ શરીરની આટલી તો તકેદારી કરો, એની સાથે એકતારૂપ તમે વર્તો, એકત્વ એટલું બધું શરીર સાથેનું છે કે આજે મેં એક્સરસાઇઝ કરી નહીં. એક્સરસાઇઝ આત્મા કરે કે શરીર કરે, એક્સરસાઇઝ કોણ કરે, શરીર કરે કે આત્મા કરે? શરીરની એક્સરસાઇઝને એમ કે હું કરું, આજે મેં એક્સરસાઇઝ ન કરી, એનો અર્થ શું થયો કે શરીર અને હું એ બે એક જ છીએ, શરીર સાથે એકરૂપતા છે. ફિનિક્સમાં ગઈકાલે હમણાં 3 દિવસ હતો, ત્યાં ઘણી વાત થઈ. એમાં કોઈકે પૂછ્યું કે એકત્વ અને મમત્વમાં શું તફાવત, એની પણ વાત થઈ, ઘણી બધી વાતો થઈ. આ એકત્વ, હું એક્સરસાઇઝ કરું છું એ એકત્વ, હું એક્સરસાઇઝ કરું છું કે શરીર કરે છે? શરીર રૂપે પોતે પોતાને માને એ બધું એકત્વ, અને આ કાર મારી છે એ મમત્વ. કાર એની ક્યાંથી થાય? કાર કારની, પૂતગળ એનું ક્યાંથી થયું? એ મમત્વ. આજે એની વાત નથી કરવી, આ તો અહીંયા વાત આવી છે એટલે આપણે લીધી કે શરીર મન વાણી ઇત્યાદિ પર, એ પરનો કરતા તો આત્મા છે જ નહીં. એ પરનો કરતા એટલે પરના કાર્યો કરવા વાળો તો આ આત્મા છે જ નહીં, એના કાર્યો એ કરી શકતો જ નથી. અને બધા સ્વાધ્યાય વખતે તો હા પાડે છે, પણ પછી વાત આવે ત્યારે ભૂલી જાય, પછી વાત આખી બદલાઈ જાય. પરનો કરતા આત્મા છે જ નહીં એ વાત સ્વાધ્યાય પૂરતી કે 24 કલાક હોવી જોઈએ એ વાત? પછી તો એમ કે આ મોટેલ મારી છે અને આ મોટેલની આટલી કિંમત થાય, અને એ મોટેલની એટલી કિંમત થાય એમાં જો એનું નામ બદલી નાખવામાં આવે તો કિંમત ડાઉન થઈ જાય, અને એ પૈસા મારા એટલે મને નુકસાન. હવે આમાં ક્યાં સ્વાધ્યાયમાંથી કાંઈ અસર આવી છે, કાંઈ અસર થઈ છે? શરીર મન વાણી ઇત્યાદિ પરનો કરતા તો આત્મા છે જ નહીં, આ એક વાતને ઘૂંટ્યા કરે ને 1 કલાક તો એને પોતાના દોષ અને ભૂલનો ખ્યાલ આવે કે આ હું શું લઈને બેઠો છું, આ રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરું અને મારું 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 આ બધું શું લઈને હું બેઠો છું. એ બધું પર છે ભાઈ, જો ને ગુરુદેવે કેટલી વાર સમજાવ્યું, કરતા કર્મ અધિકારમાં તો એટલે બધે સુધી વાત આવી કે એ પરનો તું કંઈ કરી શકતો પણ નથી, તું તો મારું માને છે, મારું માનીને એને કરવા માટેના વિકલ્પ કરે છે, પણ ખરેખર તો એ તારું નથી ને, એનું તું કંઈ કરી શકતો નથી, તું ન તો એનો સ્વામી છે કે ન તો એમાં ફેરફાર કરનારો કરતા છે. આટલી વાતને પકડે તોય અંતરમાં જવાય, તોય એ પાછો વળે પર તરફથી. ગુરુદેવની એક એક વાતને બરાબર શાંતિથી વિચારીએ પ્રભુ તો આત્મામાં જવાય એવું જ છે. એટલે પરનો તો કરતા આત્મા છે જ નહીં. કૃપાળુદેવનું થોડું ઘણું વાંચન હોય ને એ પછી અહીંયા ટમકું મૂકે કે કૃપાળુદેવે કહ્યું છે ને કે આત્મા છે, આત્મા નિત્ય છે, ને આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે, 6 પદ તો કયા છે, ને તમે એમ કેમ કહો છો? આવો વિરોધાભાસ હશે? આવો વિરોધાભાસ હશે? અહીંયા કહે છે કે આત્મા કરતા નથી, કૃપાળુદેવ કરતા છે એમ કહે છે, તો શું વિરોધાભાસ છે? અરે પ્રભુ જરાક શાંતિથી કૃપાળુદેવને સમજવા હોય તો થોડો તત્વનો અભ્યાસ કર અને પછી સમજ કૃપાળુદેવે શું કહ્યું છે. કૃપાળુદેવે કરતાની વાત કરી છે તો કઈ રીતે કરતાની વાત કરી છે? કૃપાળુદેવે જ સાથે ને સાથે એ તો કહ્યું છે કે આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી, એ વાત પણ કહી છે કે નહીં? એ વાત પણ કરી છે કે આત્મા એક કણકલાના બે ટુકડા પણ કરી શકતો નથી, એટલે કંઈ કરી શકતો જ નથી આત્મા, એટલી બધી સ્પષ્ટ વાત તો કરી છે. તો પછી પેલા છ પદમાં કરતા છે એ કહ્યું શું, એનું શું? કૃપાળુદેવે બે વિરોધી વાત કરી હશે કે આપણી સમજમાં ફેર છે, સમજીએ નહીં એટલે એવું લાગે ગોટાળા વળે. તત્વનો અભ્યાસ ન હોય અને મહાપુરુષોના વચનોને વાંચીએ ને ત્યારે આપણને આપણી યોગ્યતા ઓછી હોવાને કારણે ગોટાળા થાય. મહાપુરુષોએ તો જેમ છે તેમ જ બરાબર જ કહ્યું છે, કૃપાળુદેવે બરાબર વાત કરી છે, એમને તો એમાં અકર્તા ભાવની જ વાત કરી છે. આત્મા કરતા છે એમાં ત્રણ વાત કરી છે. આપણે ગઈ વખતે પણ વાત કરી હતી, પણ આજે શાંતિથી વધારે વિસ્તાર એટલા માટે કરીએ છીએ કે આ કરતા કર્મ અધિકાર પૂરો થાય છે તો બધી વાતની આપણે લેવી છે, કેમ કે આખું પ્રયોજન આપણે સમજવું છે. અને એવું પ્રયોજન સમજાવવા માટે આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય આ પાંચ શ્લોક લખ્યા છે. આટલી આટલી ગાથા પછી પણ એમણે પાંચ શ્લોક લખ્યા છે, તો આપણે એ ઉપરથી એમ સમજવાનું છે કે આપણે ખૂબ હજી વિચાર કરવાનો છે. આપણે કઈ પાંચ શ્લોક જલ્દી પૂરા નથી કરવા, જલ્દી અધિકાર બીજો આગળ વધી જઈએ એવો આશય નથી. આપણે કરતા કર્મ અધિકારમાંથી જે પ્રાપ્ત કર્યું છે એને આપણી જાત સાથે મેળવવું છે. હવે કેમ છે, આપણને કેટલું પહોંચ્યું, એટલે આ વાત કરી રહ્યા છે. તો આપણે વાત એ કરી રહ્યા હતા કે કૃપાળુદેવે એમ કહ્યું કે આત્મા કરતા છે, તો ત્યાં શું કહ્યું છે કે આત્મા પોતે સ્વભાવ ભાવનો કરતા છે. પોતાનો સ્વભાવ, આત્માનો કેવો સ્વભાવ છે? જ્ઞાન સ્વભાવ છે. હવે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એનો કરતા છે, એટલે એ શું થયું કે જ્ઞાન કરે છે, એમાં એને બીજું કરવાનું શું રહ્યું? એનો સ્વભાવ છે, એવા ભાવે એ પરિણમે છે. જેવો સ્વભાવ છે એવા ભાવે કોઈ પણ દ્રવ્ય પરિણમે. એકલું જીવ દ્રવ્ય જ કહીએ, એના સ્વભાવ ભાવે પરિણમે છે એમ નથી. જેટલા જગતમાં દ્રવ્ય છે એ બધા દ્રવ્ય પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે એના ભાવે પરિણમે છે. આત્મા જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે આત્મા સ્વભાવ ભાવનો કરતા છે એમ શબ્દમાં કહેવાય. એમ કહેતા વિચાર કરીએ તો આપણને થાય તો કે આમાં તો શું કરવાનું રહ્યું આત્માને, એનામાં ગુણ છે, એવો સ્વભાવ છે, એવું પરિણમન છે, એટલે કે આત્મા અકર્તા છે. એનો અર્થ એવો થયો કે આત્મા અકર્તા છે. કૃપાળુદેવે પણ આત્માને અકર્તા જ કહ્યો છે, પણ સાથે બીજી વાત પણ કરી છે. વ્યવહાર નહીંથી જે કથન કરવામાં આવે એની પણ વાત કૃપાળુદેવે કરી જ છે. શું કહ્યું છે કે અજ્ઞાન અવસ્થામાં આત્મા રાગ દ્વેષનો કરતા છે. રાગ દ્વેષમાં શું રહ્યું છે? વિકલ્પો રહ્યા છે, અને એ અજ્ઞાન અવસ્થા છે. અજ્ઞાન અવસ્થામાં એ રાગ દ્વેષનો કરતા છે, એટલે વિકલ્પનો જે કરતા થાય છે એ રાગી છે, દ્વેષી છે. કૃપાળુદેવે જે વાત કરી અહીંયા ગુરુદેવે પણ એ જ કહ્યું. શું કહ્યું? કે રાગનો જે કરતા થાય એ મિથ્યાદ્રષ્ટિ છે. બરાબર ને? કૃપાળુદેવની, ગુરુદેવની, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની, કુંદકુંદાચાર્ય ભગવાનની, બધાની એક જ વાત છે ને. કૃપાળુદેવે ત્રીજી વાત પણ કહી છે કે ઉપચારથી આત્મા ઘર નગર આદિનો કરતા છે. ઉપચાર, માત્ર ઉપચાર કરવામાં આવે, જે છે નહીં અને ઉપચાર કરવામાં આવે. ઉપચાર કોને કહેવાય? જે વસ્તુ જ નથી છતાં પણ ઉપચારથી કહેવામાં આવે, કથન કરવામાં આવે. આપણે ઉપચારથી આખા દિવસમાં કેટલી વાર કેટલાય કથનો કરીએ છીએ. કેમ છો? તો કે મજામાં. શું મજામાં છો? પેટમાં દુખે છે અને પાછા કહો છો કે મજામાં. અથવા માથું દુખે તો આપણે કહીએ છીએ કેમ છો? તો કે બસ સારું છે. એમ નથી કહેતા કોઈ સામે મળે તો કે ના નથી સારું, આમ છે તેમ છે. એ બધા ઉપચાર કહેવાય. એટલે એવા ઉપચાર જે કરવામાં આવે એમાં આપણે સમજીએ છીએ કે આ તો માત્ર ઉપચારથી વાત કરવામાં આવી. એમ કે મારું ગામ કહ્યું તો પાલનપુર મારું ગામ, કે સુરત મારું ગામ, કે ભાવનગર મારું ગામ, એ બધું શું કહેવાય? એ ઉપચાર કહેવાય. કે ભાવનગર તારું ગામ થઈ ગયું, ગામ ગામમાં રહ્યું અને આખું ગામ એટલી વસ્તી, એ બધું તારું, એ બધો ઉપચાર કહેવાય. તો ઉપચાર છે તો ઉપચાર છે, ઉપચારને ઉપચાર સમજવાનો. અને અજ્ઞાન અવસ્થામાં જે કહેવામાં આવ્યું એને વ્યવહારને એનું કથન કહેવામાં આવે કે એ રાગ દ્વેષનો અજ્ઞાન અવસ્થામાં કરતા થાય છે, એટલે વિકલ્પનો કરતા છે, એ રાગ દ્વેષનો કરતા છે. પણ આત્મા એટલે શુદ્ધ આત્મા તો કરતા નથી. અને પછી કૃપાળુજી એમ કહ્યું કે આત્મા કઈ કરતો નથી, એક તણકલાના બે ટુકડા કરી શકે એમ પણ નથી, એટલે કરી શકે જ નહીં, આત્મા પરનું કામ કરી શકતો જ નથી. આટલી બધી સ્પષ્ટ વાત કરી છે, આખા શાસ્ત્રના સાર ભરી દીધા છે ત્યાં. કર્તા કર્મ અધિકારની કેટલી મહત્વની વાત એમાં મૂકી દીધી છે. ફક્ત આપણે એ જ લઈને આજે વિચાર કરીએ ને તો એ 3 દિવસ સુધી વાત ચાલે, એટલું બધું એમાં ભર્યું છે. અહીંયા ગુરુદેવે પણ આ વાત કરી છે, એક લીટીમાં એટલું બધું કહ્યું છે. શું કહ્યું છે? શરીર મન વાણી ઇત્યાદિ બધું આવી ગયું, પર એનો તો આત્મા કરતા છે જ નહીં. જ મૂક્યો છે, એકાંત કર્યું છે, એનો તો આત્મા કરતા છે જ નહીં. એટલે પરની તો વાત જવા દો, એટલે પછી પરની દયા કરવી કે હિંસા કરવી એ બધું કાર્ય કહેવાય કે નહીં? પરની દયા પાડવી ને પરની હિંસા કરવી એ પણ કાર્ય થયા ને? તો એનો કરતા થાય નહીં, એટલે એ કરી શકે જ નહીં. 3 કાળમાં આત્મા એ કરી શકતો નથી, ક્યારે કરી શકે નહીં. ભૂતકાળમાં એને કર્યું નથી, વર્તમાનમાં કરી શકે નહીં, ભવિષ્યમાં પણ એ કરી શકે નહીં. વર્તમાનમાં કરતો નથી, ભવિષ્યમાં પણ કરી શકે નહીં. પરની દયા એ કરતો નથી, પરની દયા ભૂતકાળમાં એને પાળી નથી, વર્તમાનમાં પાળતો નથી ને ભવિષ્યમાં એ પાળી શકે નહીં. કેમ કે પરના કાર્યો એ કરી શકતો જ નથી. માત્ર પરની દયા પાળવાનો વિકલ્પ એને હોય અને એ રાગ છે, શુભરાગ છે, તો એ શુભરાગનો કરતા થાય. અને જો એમ માને કે હું કરી શકું છું તો એ શુભરાગનો કરતા થયો કહેવાય. પરની દયા પાળવાના વખતે ખરેખર તો એ કરી નથી શકતો, છતાં પણ અંદરમાં એને એમ હોય કે હું પરની દયા પાળું છું, એવો જો એ રાગ નો કરતા થાય તો એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. કોઈ જીવને બચાવવાનો ભાવ આવે અને જો બચી જાય તો એમાં એ એમ માનતો હોય કે મેં બચાવ્યો તો એ કરતા થયો, એ રાગનો કરતા થયો. બચાવવાનું તો કાર્ય એ કરી નથી શક્યો, એનો તો કરતા જ થયો. પણ એમ માની અને એ રાગનો શુભરાગનો કરતા થયો કે હું બચાવું છું. અમે જાનવરોને પાળીએ છીએ અને અમે તો પાંજરાપોળમાં અમે આટલા પશુઓને છોડાવીને લાવ્યા, એમને ખાવાનું આપીએ છીએ, આમ કરીએ છીએ. અમે કરીએ છીએ, કોણ કરે છે? તો કે અમે કરીએ છીએ. પેલા પશુ તરીકે રહ્યા છે અને પશુ માને છે, એને જીવ તો જાણે માનતા જ નથી. એટલે શરૂઆતથી એ એક વાક્યની અંદર કેટલી ભૂલો. આ બધા પાંજરાપોળમાં બધા પશુ છે, બધા એને અમે બચાવીને લાવ્યા અને અમે એમને અહીંયા રાખીએ છીએ અને એમને ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ. હવે આટલી વાત કરી એ મિથ્યા દ્રષ્ટિની વાત છે. પહેલી વાત તો એ પશુ નથી, એ જીવ છે, એ ભગવાન આત્મા છે. એ પશુ છે, ભગવાન આત્મા છે. પશુ જ દેખાય છે તમને, ક્યારે ભગવાન આત્મા તરીકે એને જોશો? જીવ માત્ર છે તે સિદ્ધ સમાન છે. કૃપાળુ દેવે પણ કહ્યું, તત્વની વાતને આપણે જીવનમાં ક્યારે ઉતારીશું, ક્યારે આપણી દ્રષ્ટિ બદલાશે? એ પશુ નથી, એ પશુ નથી. તમને એ દેખાય છે એ તો પર્યાય દેખાય છે. આવી પર્યાય દ્રષ્ટિ રાખીશું તો ક્યારે આગળ વધીશું? એવી પર્યાય દ્રષ્ટિ છોડવી. બીજી વાત કે એને બચાવ્યું, કોણ બચાવે? એનું પુણ્ય હોય કે ન હોય? એ જીવનું પુણ્ય હોય, એનું આયુષ્ય હોય તો બચે. તમે બચાવી દો, એનું આયુષ્ય હશે તો બચશે. એનું આયુષ્ય ન હોય તો તમે કેવી રીતે બચાવવાના હતા? એટલે એ તો એના આયુષ્યને કારણે બચ્યો છે. તમે નકામાના એનો બધો શ્રેય તમે લઈ લો છો. આ તો કઈ બરાબર નથી વાત લાગતી. કોણ બચાવે? એ વાત જ બેસતી નથી કઈ. એટલે એ મિથ્યા અભિમાન થાય, માન કસાય આપણે પોષીએ એ પણ ન હોય, અને પાછા અમે ખવડાવીએ, પીવડાવીએ, એમની એને સાચવીએ છીએ. કોણ કોને સાચવે? એનું પુણ્ય હશે તો બધું એને મળવાનું છે, એના પુણ્યથી એ પામે છે. તમે માત્ર શુભભાવ કરો છો અને શુભભાવ છે અને એમાં અમે કરીએ છીએ એવો શુભ ભાવ છે ને, એના કરતા થાઓ છો ને તો એ મિથ્યાત્વ છે એમ અહીંયા તો કેવું છે. ગુરુદેવ અહીંયા એ સમજાવે છે કે રાગનો કરતા થાય તે કેવળ કરતા છે, એ જ્ઞાતા નથી. શરીર મન વાણી ઇત્યાદિ પરનો કરતા તો આત્મા છે જ નહીં. પરની દયા કરવી કે હિંસા કરવી એ ત્રણ કાળમાં આત્મા કરતો નથી, કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થાનો આત્મા કદીય કરતા નથી. પરદ્રવ્યની અવસ્થાનો આત્મા કદીય કરતા નથી. અજ્ઞાનપણે તે રાગનો કરતા થાય છે અને ત્યારે તે રાગનો કેવળ કરતા છે. ત્યારે અજ્ઞાનપણે છે ત્યારે એ રાગનો કેવળ કરતા છે. એ વખતે પોતે પોતાના સ્વભાવ ભાવને ભૂલી ગયો છે અને રાગનો કરતા થયો છે એ વખતે એ બધું પર્યાયમાં છે. મૂળ સ્વરૂપમાં તો એવી કોઈ વાત છે જ નહીં. આ સિવાય આત્મા જળ કર્મનો કરતા નથી. જળ કર્મ એટલે પૂતગળ કર્મ, એનો તો ક્યાંથી કરતા થાય? એ કર્મ એની મેળે બંધાય, એની મેળે છૂટે, એનો સ્થિતિ બંધ હોય, એ પરમાણુઓ ભેગા થાય અને છૂટા પડે, એ જળનો સ્વભાવ છે. એ કારમણે રજકણોનો એનો સ્વભાવ છે કે એ ભેગા થાય, સ્કંદ બને અને છૂટા પડે, એ એનો સ્વભાવ છે, માટે થાય છે. એને આત્મા કરતો નથી. આ સિવાય આત્મા જળ કર્મનો કરતા નથી અને જળ દ્રવ્ય કર્મ રાગનું કરતા નથી. બીજી વાત આપણે આ કરી ગયા છે, ત્યાં તો આ પુનરાવર્તન છે. બીજી વાત શું કહી? જળ દ્રવ્ય કર્મ એ રાગનું કરતા નથી, એટલે કે પેલા જળ કર્મો છે એને લીધે થઈને રાગ થતો નથી. રાગ કરનાર કોણ છે? રાગ કરનાર કોણ છે? તો કે અજ્ઞાન અવસ્થામાં રહેલો જીવ છે. એ કઈ પેલું કર્મ કરાવે છે રાગ? નથી કરાવતું. એટલે અહીંયા એ વાતને પણ લીધી કે જળ દ્રવ્ય કર્મ એ કઈ રાગ કરાવતું નથી, એ રાગનું કરતા નથી. તમને રાગ કરે એમ નથી. કર્મને કારણે મને થાય છે, શું થાય કર્મને કારણે? કર્મને કારણે તને કાંઈ થતું નથી ભાઈ. કર્મ કર્મ ના ઉદય આવે છે, એ સંયોગો આવે છે તો આવે છે. જોયા કરને, સંયોગો તો ગમે તેવા આવે, એથી શું છે? સંયોગોને દ્રષ્ટા ભાવે જોવાના છે, એની સાથે જોડાવાનું નથી. પણ જો જોડાવા જઈશ તો શું થશે? એનું જ્ઞાન કરવું છે, જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું છે. એને બદલે જો તું એની સાથે જોડાઈ જઈશ તો શું થઈશ? આપણે ઉદાહરણ એક આપ્યું તું ચંપકનું ઉદાહરણ, કદાચ બધાને યાદ હશે. તો માર ખાઈને પાછો આવીશ, યાદ છે ને? એક બાપનો ચંપક ના પિતાએ એને મોકલ્યો કે બાર કોલાહલ થાય છે, શું છે જરા જો ને. તો જોઈને એને માત્ર આવવાનું હતું પાછા, એને બદલે પેલો કોલાહલ થતો હતો, એજ્યુટેશન ચાલતું હતું, એની જોડે જોડાઈ ગયો અને એક કલાક રહીને પાછો આવ્યો માર ખાઈને કપડાં ફાટેલા લઈને. કેમ? તો કે એજ્યુટેશનમાં જોડાઈ ગયો હતો કે બધા અમારી માંગે પૂરી કરો, એમાં જોડાઈ ગયો અને પોલીસે માર્યા, તેણે માર ખાધી. હવે એના કરતા એ માત્ર એટલું બહાર જઈને જાણીને પાછો આવ્યો કે હવે આ કઈક એજ્યુટેશન ચાલે છે, એનો અવાજ છે, બસ એટલું એટલું જાણીને પાછા આવવાનું હતું. પણ જોડાયો એટલે માર ખાધો. એવી રીતે આ જીવે માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનું છે. જળ કર્મનો ઉદય આવ્યો છે, એની સાથે જોડાવાનું નથી. જો જોડાશે તો ચંપકની જેમ માર ખાશે, અને જોડાશે નહીં અને માત્ર એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણશે તો કંઈ થશે નહીં. એટલે આ વાત આપણે કરી છે કર્તા કર્મ અધિકારમાં, બરાબર છે? બધી એક એક વાત અહીંયા જે લીધી છે ક્રમમાં ગુરુદેવે, એ આખા કર્તા કર્મ અધિકારનું આપણને આખું પુનરાવર્તન કરાવી દીધું છે. જો આ શ્લોકમાં તો બધી વાતને ફરીથી યાદ કરો પ્રભુ, ભૂલી ગયા હો ફરીથી વાંચો, ફરીથી અભ્યાસ કરો. સમયસાર તો જીવન પર્યંત આપણે વાંચવાનો, અભ્યાસ કરવાનો, એ ઉપરના ગુરુદેવના પ્રવચનોને વારંવાર 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 સાંભળવાના, આ તો કરવાનું છે. બીજું શું કરવું છે ભાઈ? શરીર રહિત થવાનું આ શાસ્ત્ર છે, સિદ્ધ થવા માટેનું આ જ શાસ્ત્ર છે. અહીંયા કહે છે કે અજ્ઞાનપણે રાગને કરનાર મિથ્યાત્વી જીવ રાગનો કેવળ કરતા છે. લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ ભાઈ જન્મ મરણ રહિત થવાનો આ એક જ માર્ગ છે. શરીર રહિત થવું છે, ભવ રહિત થવું છે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરવી છે, શાશ્વત સુખને પ્રાપ્ત કરવું છે, તો પ્રભુ આ જ માર્ગ છે, આ જ વાત તારે સમજવી પડશે. આખા પેરેગ્રાફમાં કેટલી સુંદર વાત આપણને ગુરુદેવે સમજાવી છે. કર્તા કર્મ અધિકારની મૂળ વાત. વિતરાગ માર્ગ વિતરાગ સ્વરૂપ જ છે. મોક્ષનો માર્ગ કહો કે વિતરાગ માર્ગ કહો, વિતરાગ થવાનો માર્ગ છે એ વિતરાગ સ્વરૂપ જ છે. તે રાગથી કેમ ઉત્પન્ન થાય? રાગથી ઉત્પન્ન ન થાય. રાગથી ઉત્પન્ન થાય તે બીજી ચીજ છે, વિતરાગ માર્ગ નથી. રાગથી કહેતા શુભભાવથી. શુભભાવથી શું થાય? શુભભાવથી આશ્રવ થાય અને ભાવબંધ થાય. વિતરાગતા ન ઉત્પન્ન થાય. વિતરાગતા શુભભાવથી ઉત્પન્ન ન થાય. વિતરાગતા આત્માનું સ્વરૂપ છે. વિતરાગતા અંદરમાં પડેલી ચીજ છે. એ બહારના વિકલ્પથી ઉત્પન્ન નથી થતું. એ બહારમાં રહેલા જે વિકલ્પ એને છોડીને અંદરમાં જવાથી ઉત્પન્ન થાય એવી એ ચીજ છે. અને એનો જે માર્ગ છે એ આ રાગના માર્ગથી જુદો છે, ભિન્ન છે. અહીં તો કહે છે કે રાગનો કરવા વાળો કેવળ એટલે એકલો કરતા છે. એટલે આ વાત શું કરી કે વિકલ્પ કહ, એ વિકલ્પ કરનાર પરમ કરતા. પરમ શબ્દ મૂક્યો છે ને એટલે કેવળ એકલો જ એ કરતા છે. હવે બીજું આવે છે, બીજા પદમાં અહીંયા શું કહ્યું છે કે વિકલ્પ કેવલમ કર્મ. અહીંયા વિકલ્પની વાત કરી, ત્યાં વિકલ્પ કરનારની વાત કરી. અહીંયા વિકલ્પને કહે માટે કહે છે કે વિકલ્પ કેવલમ કર્મ, એટલે વિકલ્પ જ કેવળ કર્મ છે. જુઓ, આ વિતરાગ પરમેશ્વર દેવાધિદેવ જિનેન્દ્રદેવનો હુકમ છે. જિનેશ્વર ભગવાનની આ જ આજ્ઞા છે. જેને શિરોમાન્ય કરવી હોય કરે, અને જેને ન કરવી હોય એ રખડે. ભલે રખડતા ન માનવું હોય તો કઈ નહીં. પ્રભુએ બતાવેલો માર્ગ છે. પ્રભુએ એ માર્ગે જ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, સર્વજ્ઞ થયા છે. એ જ માર્ગ આપણને ખુલ્લો કરીને મૂક્યો છે. એટલે અહીંયા એમ કહ્યું કે આ વિતરાગ પરમેશ્વર જિનેશ્વર દેવે આ હુકમ કર્યો છે કે જો તારે અમારા જેવા થવું હોય તો તારે આમ પ્રવર્તવું પડશે, એમ હુકમ છે. આપણા સૌભાગ્ય કે આપણને આવો હુકમ મળ્યો, એમની કરુણા આપણું અહોભાગ્ય. મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર પરમાત્મા અરિયંત ભગવાન અરિયંત પદમાં બિરાજી રહ્યા છે. નમો અરિયંતાણમ નમસ્કાર કરીએ છીએ ને, વીસ તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે. તેમની દિવ્ય ધ્વનિ ત્યાં નિરંતર છૂટી રહી છે, દિવસમાં ત્રણ વખત. ઓમ, એ ઓમકાર ધ્વનિ છે, એ પ્રચંડ શક્તિ રૂપે છે, એ અપૂર્વ જ્ઞાન રૂપે છે, એ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન રૂપે છે. જો ભગવાન સર્વજ્ઞ થયા છે, એમનું ઓમકાર સ્વરૂપ છે, માટે ભગવાન જ્યાં રહ્યા છે તે પરમ ઔદારિક શરીરમાંથી ભગવાન સર્વજ્ઞ થયા છે એ નિમિત્તે એ પરમ ઔદારિક શરીરમાંથી દિવ્ય ધ્વનિ છૂટે છે. દિવ્ય ધ્વનિ છે એ કંઈ ચેતન નથી. કોઈ પણ ધ્વનિ છે એ ચેતન નથી, એ પુદ્ગળ છે. પરમ ઔદારિક શરીર છે ભગવાનનું, એ પણ પુદ્ગળ છે. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો છે કે અહીંયા પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી હતા એ હવે પર્યાયમાં પ્રગટ કર્યું, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. એટલે એના નિમિત્તે એ શરીર જે પરમ ઔદારિક શરીર છે એમાંથી ઓમકાર ધ્વનિ સ્વયં છૂટે છે. એમાં પ્રભુની કોઈ ઈચ્છા નથી, એમાં પ્રભુને કોઈ વિકલ્પ નથી, સ્વયં એ નીકળે છે. પૂર્વે એવા ભાવ કર્યા હતા, એવા કર્મ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યા એવા કર્મ બાંધ્યા એટલે એ કર્મ હવે પૂરું થાય છે. સર્વજીવોનું કલ્યાણ થાય એવા ખૂબ ભાવ પ્રભુએ પૂર્વે કર્યા હતા અને તીર્થંકર નામ ગોત્ર બંધાયું એટલે સર્વજીવોનું કલ્યાણ થાય એવો જ્ઞાનનો ધોધ ઓમકાર ધ્વનિ રૂપે હવે નીકળે છે. સર્વજ્ઞ ભગવાનને શું હોય કે તીર્થંકર ભગવાનને માટે એક વિશેષતા હોય છે કે તીર્થંકર ભગવાનનો જીવ ચોથે ગુણસ્થાનેથી પાંચમે ગુણસ્થાને ન જાય. એટલે કે દેશ ચારિત્ર હોય ને પછી સકલ ચારિત્ર લે મુનિ થાય એમ ન હોય. સીધા દીક્ષા લઈને સીધે સીધું ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાન જેવું લઈ લે અને પછી ધ્યાનમાં બેસીને સાતમું ગુણસ્થાન તરત જ પ્રગટ કરે. તીર્થંકર ભગવાનનો જીવ છે ને એ જયારે દીક્ષા લે છે તો દીક્ષા નથી લીધી ત્યારે ચોથું ગુણસ્થાન છે. પછી એ દીક્ષા લે એટલે બાહ્યમાં ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાન જેવું હોય, નગ્ન દિગંબર મુનિ હોય અને પછી એ મૌન હોય, બોલે નહીં અને ધ્યાનમાં એ પોતે પોતાની અંતરંગ દશા એવી કરે કે સાતમું ગુણસ્થાન તરત પ્રગટ થાય અને પછી સાતમા ગુણસ્થાનમાંથી બહાર આવે એટલે ખરેખર છઠ્ઠું કહેવાય. પણ છઠ્ઠા ગુણસ્થાને તીર્થંકર ભગવાનનો જીવ એ બીજા મુનિની જેમ ઉપદેશ આપે નહીં. બીજા મુનિઓ જે છે એની જેમ એ ઉપદેશ નથી આપતા. આ એક વિશેષતા છે, બહુ ઓછા લોકોને ખ્યાલમાં હશે. મૌન જ હોય છે તીર્થંકર ભગવાન. દીક્ષા લીધા પછી મૌન જ હોય છે. કેમ મૌન હોય આ વિશે ખૂબ સંશોધન કર્યા પછી હું કહું છું. મૌન જ હોય છે. બીજા મુનિ છે સાતમે ગુણસ્થાનથી છઠ્ઠે ગુણસ્થાને આવે, કુંદકુંદાચાર્ય ભગવાન હોય, અમૃતચંદ્રાચાર્ય ભગવાન હોય, પદ્મનંદી આચાર્ય ભગવાન હોય, પૂજ્યપાદ સ્વામી હોય, અમિત ગતિજી આચાર્ય ભગવાન હોય, સમંતભદ્રાચાર્ય ભગવાન, બધા ભગવાન આચાર્ય કે બીજા સાધુ મુનિ સાતમે ગુણસ્થાનને જે છે છઠ્ઠે આવે છે તો એમને વિકલ્પ સુભભાવ હોય છે અને એમાં શિષ્યને સમજાવવા, ઉપદેશ આપવો કે શાસ્ત્રની રચના કરવી એવો ભાવ હોય અને એ પ્રમાણે કરે અને એ જે કરે છે એમાં કંઈ અધૂરું અસત્ય નથી હોતું. તે છતાં પણ એ આત્મસાત કરીને કરે છે. તે છતાં પણ એ આ જે ધર્મ ઉપદેશ આપે કે જે દ્રવ્ય શ્રુત આપે છે એ બરાબર છે, છતાં પણ તીર્થંકર ભગવાન એમ નથી આપતા. એ સાતમા ગુણસ્થાનથી છઠ્ઠે આવે ત્યારે એ નથી આપતા. કેમ કે એમને તો બધા જીવો, આખા જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવી ભાવના ભાવી છે. તો જ્યારે પોતે પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે ત્યારે પૂર્ણ જ્ઞાન એમના માંથી આપણને પ્રાપ્ત થાય છે, એમના દ્વારા પ્રાપ્ત થાય છે. હવે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવવું હોય તો એ પોતે પૂર્ણ થાય ત્યારે આપણને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવે ને. કેમ કે એમની નિશ્રામાં તો બીજા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જો સમજવા જેવી વાત છે, બહુ શાંતિથી વિચારજો. તીર્થંકર ભગવાનના જીવે પૂર્વે ભાવ શું કર્યા કે બધા પૂર્ણતાને પ્રાપ્ત કરે એવા ભાવ કર્યા હતા. એમ તીર્થંકર નામ ગોત્ર બાંધીને આવ્યા છે તો હવે એમની નિશ્રામાં એમના દ્વારા બધા પૂર્ણતા પ્રાપ્ત કરે એવું જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય કે પોતે પૂર્ણ થયા હોય ત્યારે. એટલા માટે જ્યાં સુધી એ સર્વજ્ઞ નથી થતા ત્યાં સુધી પોતે મૌન જ હોય છે અને સર્વજ્ઞ થાય છે પછી તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. હવે તો બોલશે નહીં. હવે બોલે નહીં તો પછી પહેલા પૂર્વે જે કર્મ બાંધ્યું હતું એનું શું થાય? તો કે પ્રભુ, જે કર્મ બાંધ્યું હતું તો કર્મ હતું, તો એ કર્મ કર્મ પ્રમાણે જ થાય. શું થાય? એ જ ઉદય આવે. કેવો ઉદય આવે? કે પૂર્ણ જ્ઞાનનું નિમિત્ત થાય એવી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ સ્વયં એમના શરીરમાંથી છૂટે. એટલે પૂર્વે જે ભાવ કર્યા હતા એને અનુરૂપ એ પૂર્ણ જ્ઞાન એમના તરફથી આપણને પ્રાપ્ત થાય. આવી વાત છે. તો એ ઓમકાર ધ્વનિની અહીંયા વાત કરી કે એ ઓમકાર ધ્વનિ સિમંદર પ્રભુની કુંદકુંદાચાર્ય ભગવાને સાંભળી. સંવત 1950 શ્રી કુંદકુંદાચાર્ય દેવ ત્યાં ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યા છે. એટલે ત્યાં એમણે સાક્ષાત કુનકુંદાચાર્ય ભગવાને સિમંદર પ્રભુની વાણી સાંભળી અને ત્યાં બીજા જ્ઞાનીઓ સાથે, શ્રુત જ્ઞાની સાથે વિચાર વિમર્શ કર્યા. શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કર્યા અને અહીંયા આવીને પછી શાસ્ત્રની રચના કરી. આત્મા વિજ્ઞાનગન સ્વભાવ હોવા છતાં જ્યાં સુધી રાગનો કરતા થાય ત્યાં સુધી તે એકલો કરતા છે અને તે રાગ તેનું કેવળ કર્મ છે. રાગનો કરતા છે એટલે રાગ છે તે તેનું કાર્ય છે, કર્મ છે. કર્મ એટલે કાર્ય. અજ્ઞાનીનું રાગ એકનું કાર્ય છે. કોઈ કીધે અજ્ઞાનીનું બીજું બધું કામ નહીં, કુંભાર ઘડો બનાવે ને બેન રોટલી બનાવે ને આ બધું કાર્ય, એ બધું કાર્ય કહેવાય કે ના કહેવાય? ના, કેમ કે એ તો પરદ્રવ્ય. પરદ્રવ્યનું કાર્ય ક્યાંથી એ કરે? જળના કાર્યો એ ક્યાંથી કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતો જ નથી. તો એ શું કરે અજ્ઞાની? તો કે રાગ કરે. એટલે રાગ એકમાત્ર એનું કાર્ય છે, બીજું કઈ કાર્ય નથી. અજ્ઞાનીનું કાર્ય શું છે? કોમ્પ્યુટર ચલાવવું, કાર ચલાવવી, આ બધા કાર્યો થાય છે ને. ઓફિસ જાય ને બધું કામ તો થાય છે, આ જગતમાં બધા કામો થઈ રહ્યા છે ને. આ સ્વાધ્યાય કરીએ છીએ તો ટેલિફોન ચાલે છે, તો કોક તો કરતું હશે કે નહીં કરતું હોય? તો આ બધાનું શું? અરે ભલા ભગવાન, જરા શાંત ચિત્તથી વિચાર. પૂતગળના કાર્યો પૂતગળના સ્કંદ છે, એની પર્યાય જે થવાની છે તે કાળે થાય છે, અને થાય છે એ વખતે નિમિત્ત નૈમિતિક સંબંધો એવા છે કે અહીંયા એના ભાવ છે. ભાવ શું છે? તો કે રાગના ભાવ છે. તો અજ્ઞાનીનું કાર્ય શું છે? રાગ છે. અજ્ઞાનીનું રાગ એકનું કાર્ય છે. એ બીજું કરી પણ ના શકે. બીજું શું કરે? રાગ ને દ્વેષ ભાવ કરે, બીજું શું? શુભાશુભ ભાવ, એથી વિશેષ કાંઈ કરી શકતો નથી. નકામ આનો આઘો પાછો થાય છે. આઘો પાછો થાય છે ત્યારે શરીર હાલે છે, તો એમાં એ કંઈ એની ઈચ્છા પ્રમાણે નથી હાલતું. એ તો હાલવાનું હોય તો હાલે, ન હાલવાનું હોય તો ના હાલે. ભાઈ તકવો થાય છે તો એને ઉઠીને જવું છે, પણ ક્યાં જવાય છે? નથી જવાતું ને. એ ઈચ્છે છે એમ બધું ક્યાં થાય છે? મંદિરમાં જાય છે અને ખુરશી ઉપર બેસવું પડે છે, તો એને અંદરમાંથી તો લાગે છે કે હું પણ બધાની જેમ નીચે બેસી અને અર્ધ પદ્માસન વાળી અને ધ્યાન કરું. એને મનમાં તો ખૂબ થાય છે અંદરમાં, પણ નથી કરી શકતો. ખુરશી ઉપર બેસવું પડે છે બિચારાને. શરીર સાથ નથી દેતું, શરીર એનું કયું માનતું નથી. તો પછી શરીરના કાર્યો અને પોતાના કાર્યો શા માટે કહેવા? શરીર એનું કાર્ય કરે છે, એ જ રીતે બીજા બધા પદાર્થોના કાર્યો એમ જ એના કારણે થાય છે. માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ તો માત્ર રાગ કરે છે, એટલે રાગ એકમાત્ર કાર્ય છે. એ રાગ એકમાત્ર કાર્ય છે. કોનું? અજ્ઞાનીનું. અજ્ઞાનીનું રાગ એકલું કાર્ય છે. પરના કાર્યનો કરતા તો આત્મા છે નહીં. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક, જ્ઞાયક એ જ્ઞાયક એ બીજાના કામો કરવા જાય? કોઈનો કરતા નથી. પોતે પોતાના સ્વભાવ ભાવમાં જ્ઞાન સ્વભાવી છે, તો એમાં એ રમણતા કરે છે. કોઈ પરના કામ કરતો નથી. તેથી રાગનો કરતા થનાર એ અજ્ઞાની, અને અજ્ઞાનીનું એકમાત્ર કાર્ય એ શું? તો કે રાગ. એ એનું કર્મ છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. તેના ભાન વિના અનાદિકાળથી અજ્ઞાની મૂંડ થઈ અને ચાર ગતિમાં રખડે છે. આગળ પણ અહીંયા કહે છે કે ભગવાન આત્મા સદા જીનપદ રૂપ છે. કેવો છે? જીનપદ રૂપ એટલે જીનેશ્વર ભગવાનનું જેવું પદ છે એવું એનું પદ અંદરમાંથી પડ્યું છે, એટલે એવા પદ રૂપે છે. હવે એને એ પદને પ્રગટ કરવાનું છે. એ સિદ્ધપદ રૂપે છે, પણ એવા સિદ્ધપદને એને પ્રગટ કરવાનું છે. અને એ પદ રૂપે છે એ અત્યારે પણ છે. જીનપદ રૂપ છે, સિદ્ધપદ રૂપ છે, એટલે એવું અત્યારે પણ છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ, દ્રવ્ય અપેક્ષાથી વિચાર કરીએ તો એવું જ છે. વર્તમાનમાં પણ તે વિતરાગ સ્વરૂપ જ છે. જો સ્વરૂપથી વિતરાગ ન હોય, એટલે કે એનું સ્વરૂપ વિતરાગ સ્વરૂપ ન હોય, તો વિતરાગતા ક્યાંથી આવશે? વિતરાગતા પ્રગટશે કેવી રીતે? વિતરાગતા કઈ બહાર મળે છે? મોલમાં મળે છે વિતરાગતા? તો લઈ આવીએ, થોડી મળતી હોય તો લઈ આવીએ, આશ્રમમાં મળતી હોય તો ત્યાંથી લાવીએ. વિતરાગતા ક્યાં મળે? કોઈ આપે છે આશીર્વાદથી વિતરાગતા આપે, અપાઈ જાય એમ વિતરાગતા આવતી હશે? વિતરાગતા અંતરમાં પડેલી છે પ્રભુ, કોણ વિતરાગતા આપે? વિતરાગતા કઈ બહારથી આવતી નથી. આવા વિતરાગ સ્વભાવને ભૂલીને પોતે એવો વિતરાગ સ્વભાવ છે એને ભૂલીને પોતાને રાગનો કરતા માને, રાગને પોતાનું કાર્ય માને, તેને આત્માની શાંતિ બળી રહી છે, દાજી રહી છે, એની શાંતિ તો ગઈ. આવી માન્યતામાં રહ્યો છે એને ક્યાં શાંતિ હોય? શું શાંતિ? બારમાં અવાજ ન થાય એટલે શાંતિ કહેવાય? ભગવાન આત્મા સદા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, એવા પોતાના શુદ્ધ વિજ્ઞાન ઘન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપથી ભ્રષ્ટ થઈને જે રાગનો કરતા થાય તેનું રાગ એકલું કાર્ય છે. મિથ્યાદ્રષ્ટિનું રાગ એકલું કાર્ય છે. પછી ભલે તે શ્રાવક પદ ધરાવતો હોય કે મુનિ પદ ધરાવતો હોય, ગમે તે હોય, પણ મિથ્યાદ્રષ્ટિનું રાગ એકલું કાર્ય છે. સમ્યક દ્રષ્ટિને એ નથી હોતું, સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ બદલાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે